जय राधा माधव कुंज बिहारी, 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 गोपी जन
धनंदन रज जन रंजन,
यशोधनंदन
व्रज जन रंजन,
यमुन तीरावन
जय राधा माधव कुंज बिहारी,
जय राधा माधव कुंज बिहारी,
जय राधा माधव कुंज बिहारी,
गोपी जन वल्लभ गिरिवर धारी, गोपी जन
गोपी जन
श्री राधा की धारी भगवान की शील गोपाद की
जय।
निताय गौर हरि प्रेमानंदे।
ओम ज्ञानति मिरंदस्य ज्ञानानं शलाकया चक्षुरोन मिलितं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं कदा ददाति स्वपदान्तिकम्। हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे हरे
भक्तों। श्रीमद भागवत सप्ताह सप्तम दिवस ना प्रथम सत्र में हार्दिक स्वागत करिए छे। श्रीमद भागवत जे भगवत प्रेम प्राप्त करावा वालो ग्रंथ छे। भगवान ना चरणों में प्रेम उत्पन्न करावा वालो ग्रंथ। आवा ग्रंथ ने भागवत कथा नु श्रवण निरंतर 6 दिवस थी करी रिया छे। काले आपणे बधाए श्रीमद भागवत अंतर्गत भगवान श्री कृष्ण लीला नु वर्णन करता गोवर्धन लीला नी कथा सांभळी। गोवर्धन लीला भगवान श्री कृष्ण माटे अने आपड़ा भक्तों माटे उपाध्याय लीला छे। कारण के आ लीला में भगवान श्री कृष्णचंद्रे બધા રસોનું આસ્વાદન કર્યું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધનને ધારણ કર્યો ત્યારે બ્રજ વૃંદાવનમાં રહેવાવાળા સમસ્ત ભક્તો ગોવર્ધનની નીચે ઊભા છે અને એક નજરેથી કૃષ્ણને નિહાળી રહ્યા છે. કહેવાય છે કે માતાઓ કૃષ્ણને વાત્સલ્ય ભાવથી જોઈ, કૃષ્ણએ તેમને વાત્સલ્ય ભાવનું આસ્વાદન કરાવ્યું. કૃષ્ણના સખાઓએ સાખ્ય ભાવમાં દર્શન કરતા કૃષ્ણએ તેમને સાખ્ય ભાવ પ્રદાન કર્યો. ગોપીઓએ તેમને માધુરી ભાવમાં દર્શન કરતા કૃષ્ણએ માધુર્ય ભાવનું આસ્વાદન. આવી રીતે અલગ અલગ ભાવના ભક્તોને ભગવાને અલગ અલગ ભાવ પ્રદાન કર્યો છે. અને ઇન્દ્રને ખબર પડી કે વાસ્તવમાં ગોવર્ધન ધારણ કરવાવાળા બીજા કોઈ નહીં, અનંત કોટી બ્રહ્માંડના નાથ વજેન્દ્ર નંદન શ્યામ સુંદર સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ છે. ઇન્દ્રને મનમાં અહેસાસ થયો, એને પોતાની ભૂલ ખબર પડી અને ભૂલ ખબર પડતાની સાથે જ ઇન્દ્ર ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે. કહેવાય છે કે ભગવાનને બહુ સુંદર સ્તુતિ કરે, પ્રાર્થના કરે, પ્રણામ કરે. ઇન્દ્રે ભગવાન શ્રી કૃષ્ણને અનેક સરોવર અનેક કુંડોના જળથી સ્નાન કરાવ્યું અને ઇન્દ્રે ભગવાન શ્રી કૃષ્ણને એક નામ પ્રદાન કર્યું જે નામ ગોવિંદ હતું. ઇન્દ્રના કાર્યથી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થયા અને કહેવાય છે કે ઇન્દ્રના જળથી ભગવાને જે સ્નાન કર્યું એ જળનો એક કુંડ બની ગયો જે આજે પણ ગોવર્ધનની તળેટીમાં ગોવિંદ કુંડ નામે વિખ્યાત છે. ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રની સ્તુતિથી પ્રસન્ન થયા અને ઇન્દ્રને તરત ક્ષમા કરી દીધો. કારણ કે ભગવાને વિચાર કર્યો કે આ વ્રજ વૃંદાવનના લોકોના કેટલા લોકોના ઘરે જઈ હું એમના દર્શન કરે. ઇન્દ્રની કૃપાથી વ્રજ વૃંદાવનના બધા લોકો ગોવર્ધનની નીચે આવ્યા અને મેં બધાના દર્શન કર્યા. પોતાના ભક્તોના દર્શન કરવાને કારણે ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રને ક્ષમા કરી દે. શ્રીમદ ભાગવતમમાં આપણે ગત સત્રોમાં ઘણી વખત ઇન્દ્ર દ્વારા ભગવાનનો અપરાધ, ગુરુનો અપરાધ, વૈષ્ણવનો અપરાધ, ઇન્દ્રએ ઘણા ઘણા અપરાધ કર્યા છતાંય ભગવાન ઇન્દ્રની રક્ષા કરે એનું કારણ એક જ હતું કે ઇન્દ્ર દ્વારા અપરાધ થાય અને ઇન્દ્રને એના અપરાધનો અહેસાસ થતો અને અપરાધ કરી તરત ભગવાનના ચરણોમાં આવી જતા. ભક્તો, અપરાધ કરવું, ભૂલ કરવી આ મનુષ્યનો સ્વભાવ છે. કહેવાય છે ને, માણસ માત્ર ભૂલને પાત્ર. મનુષ્ય માત્રથી ભૂલ થાય, અપરાધ થાય. મોટા મોટા દેવતા ઇન્દ્ર અને બ્રહ્માજીથી પણ અપરાધ થતા હોય. મોટા મોટા દેવતાઓથી પણ અપરાધ થતા હોય તો મનુષ્યથી અપરાધ થાય આ કોઈ મોટી વાત નથી. અપરાધ કરવો એ જીવનો સ્વભાવ છે, પણ અપરાધ કર્યા બાદ એને સમજી જેની પ્રત્યે અપરાધ થયો છે એની પાસે ક્ષમા માંગવી એક ભક્તનું લક્ષણ છે. અને જો આપણે અપરાધની ક્ષમા ન માંગીએ તો આપણા ભક્તિમય જીવનમાં બહુ મોટો ખતરો ઉત્પન્ન થાય. માટે ચૈતન્ય મહાપ્રભુ આ વૈષ્ણવ અપરાધને હાથી માતા કહી રહ્યા છે. આપણી ભક્તિ એક નાનકડા છોડ સમાન છે અને એ નાનકડા છોડની સમાન ભક્તિને નષ્ટ કરવા માટે વૈષ્ણવ અપરાધ મદમસ્ત હાથીની સમાન છે. જો આપણે આપણી ભક્તિને નષ્ટ ન થવા દેવી હોય તો અપરાધથી બચવું જોઈએ. ઘણી પ્રકારના અપરાધ, નામ અપરાધ, સેવા અપરાધ, પણ બધા અપરાધોમાં સૌથી મોટો અપરાધ કોઈ હોય તો એ છે વૈષ્ણવ અપરાધ. વૈષ્ણવની પ્રત્યે જો અપરાધ થઈ જાય તો પછી એ અપરાધીને ભગવાન પણ ન બચાવી શકે. માટે આપણી વાણીથી, આપણા કાર્યોથી, આપણા કર્મથી કોઈપણ વૈષ્ણવના હૃદયમાં ઠેસ પહોંચે, કોઈપણ વૈષ્ણવને દુઃખ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જ્યાં સુધી વૈષ્ણવ પ્રસન્ન નથી થતા ત્યાં સુધી ભગવાન પ્રાપ્ત નથી થતા. અંતતઃ સમસ્ત વૈષ્ણવને પ્રસન્ન રાખવા એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. ભગવત પ્રાપ્તિ, ભક્તિની પ્રાપ્તિ ત્યારે જ થાય જ્યારે વૈષ્ણવ અને ભગવાન બંનેની કૃપા હોય. જીવનમાં એવું કાર્ય કરવું જેનાથી ભગવાન પણ પ્રસન્ન રહે અને ભગવાનના ભક્તો પણ પ્રસન્ન રહે. ઇન્દ્ર ભગવાન પ્રત્યે ક્ષમા યાચના કરે, ભગવાન તેને ક્ષમા કરી દે. ત્યારબાદ સુખદેવ ગોસ્વામી 29મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ વંશીવટ ઉપર ઉભા છે અને વંશીવટ ઉપર ઉભા ઉભા બહુ સુંદર વેણુનો નાદ કરે છે. ભગવાન વાંસળી વગાડે અને આ વાંસળીના નાદથી ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત ગોપીઓને બોલાવે છે. શરદ પૂર્ણિમાનો દિવસ છે, શરદ પૂર્ણિમાની રાત આવી ગઈ છે અને આ શરદ પૂર્ણિમાની રાતે ભગવાનની ઈચ્છા થઈ ગોપીઓની સાથે રાસ રમું. આમ તો ભગવાનની અનેક લીલા છે, પણ ભગવાન શ્રી કૃષ્ણની સમસ્ત લીલાઓમાં સર્વોત્કૃષ્ટ, બધા કરતાં શ્રેષ્ઠ કોઈ લીલા હોય તો એ છે રાસલીલા, જેમાં ભગવાનનો માધુર્ય ભાવ અને માધુર્યમાં પણ ઉચ્ચ લીલા પ્રગટ થાય. તો કૃષ્ણ રાસલીલા રમવાની ઈચ્છા કરતા સમસ્ત ગોપીઓને પોતાના વેણુનાદથી બોલાવે છે. જ્યારે બધી ગોપીઓ કૃષ્ણના વેણુનાદને સાંભળે, કહેવાય છે કે પોતાના ઘરના સમસ્ત કામ છોડી આ બધી ગોપીઓ કૃષ્ણ પાસે આવી રહી છે. સુખદેવ ગોસ્વામી વર્ણન કરે કે અમુક ગોપીઓ એમના પતિની સેવા કરી રહી હતી, પણ જેવો કૃષ્ણનો આ વેણુનાદ સાંભળ્યો, પોતાના પતિની સેવા કરતાં કરતાં પોતાના પતિની સેવા છોડી આ સમસ્ત ગોપીઓ કૃષ્ણ પાસે આવી ગઈ. અમુક ગોપીઓ પોતાના સાસુ સસરાને ભોજન પરોસતી હતી, પણ જેવો કૃષ્ણની વેણુનો નાદ સાંભળ્યો તરત સાસુ સસરાની સેવા છોડી કૃષ્ણને મળવા માટે નીકળી પડી. અમુક ગોપીઓ પોતાના નાના નાના બાળકોને પોતાના સ્તનથી દૂધ પીરાવી રહી હતી, પણ જેવો કૃષ્ણની વાંસળીનો નાદ સાંભળ્યો. વાંસળીના નાદ સાંભળતા જ પોતાના નાના નાના દૂધ પીતા બાળકોને છોડી આ ગોપીઓ કૃષ્ણને મળવા માટે જાય છે. બધી ગોપીઓ કૃષ્ણ પાસે આવે, કૃષ્ણને પ્રણામ કરે, પણ કૃષ્ણ પણ ગોપીઓની પરીક્ષા લેતા કે હે ગોપીઓ, તમે આ અડધી રાતે અહીંયા મારી પાસે શા માટે આવી છો? અડધી રાતે મારી પાસે આવવાનું કારણ શું છે? ત્યારે ગોપીઓએ કીધું કે હે કૃષ્ણ, અમે તમારા દર્શન કરવા માટે આવ્યું છે. ભગવાન કૃષ્ણ કહે, ઠીક છે, તો મારા દર્શન તો થઈ ગયા, હવે તમે પાછા ફરો. ગોપીઓના હૃદયમાં દુઃખ ઉત્પન્ન થાય કે અમે અમારું ઘર બાર પતિને સાસુ સસરાને છોકરાઓને છોડીને કૃષ્ણ પાસે આવી, અને કૃષ્ણ પાસે જ્યારે પહોંચી ત્યારે કૃષ્ણ અમને પાછા મોકલે છે. હૃદયમાં દુઃખ થયું અને ગોપીઓ ભગવાનને બહુ સુંદર સિદ્ધાંત સમજાવે કે કૃષ્ણ, તમે ભગવદ્ ગીતામાં ઈ કુરુક્ષેત્રની ભૂમિમાં ઉભા ઉભા એમ કહો છો કે સર્વ ધર્માન પરિતજ્ય મામ એકમ શરણમ ભજે? ગીતામાં તમે એમ કહો છો કે બધા ધર્મોને છોડી મુજ એક કૃષ્ણની શરણમાં આવો, અને જ્યારે અમે સમસ્ત ધર્મોને છોડી પતિ ધર્મ, પુત્ર ધર્મ, પિતા ધર્મ, માતૃધર્મ, આ સમસ્ત નાના મોટા ધર્મોને છોડીને તમારી શરણમાં આવી ગઈ છીએ, ત્યારે તમે એમ કહો છો કે પાછા ફરો? કૃષ્ણ, આ વળી તમારો કેવો ઉપદેશ છે? એક જગ્યાએ તમે એમ કહો છો કે બધું છોડીને મારી પાસે આવો, અને અમે બધું છોડીને તમારી પાસે આવ્યા ત્યારે તમે અમને પાછા મોકલો છો? ભગવાન કૃષ્ણ ગોપીઓના વાતથી પ્રસન્ન થાય, અને પ્રસન્ન થઈ કહેવાય છે કે યમુનાના કિનારે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા રમવાનું પ્રારંભ કરે. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ ઉપર કૃપા કરી યમુનાના કિનારે બહુ સુંદર રાસ રમવાનું પ્રારંભ કરે. બહુ સુંદર રાસનું આયોજન કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ સાથે અનેક કરોડ ગોપીઓ એ રાસમાં ઉપસ્થિત હતી. પ્રશ્ન થાય કે યમુનાના કિનારે આટલી બધી જગ્યા કેવી રીતે બની ગઈ હશે? પણ ભગવાનનું ઐશ્વર્ય, ભગવાને પોતાની લીલા શક્તિથી યમુનાના કિનારાને વિશાળ કરી અનેક ગોપીઓ સાથે રાસ રમવાનો પ્રારંભ કર્યો. બહુ સુંદર રાસલીલા થઈ રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ એકલા છે અને કરોડો ગોપીઓ કૃષ્ણ સાથે રાસ રમી રહી છે. એક આચાર્ય વર્ણન કરે કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે એવો રાસ રમ્યા, ભગવાન કૃષ્ણ એટલો તેજ ગતિથી રાસ રમતા હતા કે બધી ગોપીઓને એમ જ લાગતું હતું કે કૃષ્ણ અમારી જ સાથે છે, કૃષ્ણ અમારી સાથે રાસલીલા રમી રહ્યા છે. અને અમુક આચાર્યો એમ વર્ણન કરે, ત્યારે કૃષ્ણએ અનેક સ્વરૂપ ધારણ કર્યા અને પોતાના એક એક સ્વરૂપથી એક એક ગોપીઓ સાથે ભગવાન કૃષ્ણ રાસ રમી રહ્યા છે, બધી ગોપીઓને આનંદ આપી રહ્યા છે. અને એ સમયે શ્રીમતી રાધા રાણીએ જોયું કે આજે આ કૃષ્ણ મને છોડીને બધા સાથે રાસ રમે છે. રાધા રાણીને માન થયું અને બધી ગોપીઓને અભિમાન થાય કે આજે કૃષ્ણ અમારી જ સાથે રાસ રમી રહ્યા છે. તો બધી ગોપીઓનું અભિમાન તોડવા માટે અને શ્રીમતી રાધા રાણીને મનાવવા માટે કૃષ્ણ એ રાસલીલા રમતા રમતા રાધારાણીને લઈ ગહેરા વનમાં પ્રવેશ કરે છે. રાસલીલા રમવા વાળી ગોપીઓએ જોયું કે કૃષ્ણ આપણી વચ્ચેથી નીકળી ગયા છે, અપ્રકટ થઈ ગયા છે. બધી ગોપીઓ વિવલ થઈ ગઈ, વિવલ થઈ કૃષ્ણને ગોતવા માંડે. અને આયા કૃષ્ણ અને રાધા બંને ગુહ્ય વનમાં પ્રવેશ કરે. પ્રવેશ કરતા કરતા શ્રીમતી રાધારાણીને માન, રાધારાણી કૃષ્ણને કહે, હે કૃષ્ણ, હવે હું ચાલી શકું એમ નથી, કૃપા કરી તમે મને તેડી લો. ત્યારે કૃષ્ણ રાધાની પણ પરીક્ષા લેવા માટે ઝૂકીને બેસી જાય. રાધાને કહે, તમે મારી ઉપર બેસો. શ્રીમતી રાધારાણી બેસવા જાય ત્યારે કૃષ્ણ અપ્રકટ થઈ જાય. ત્યાં ગોપીઓની વચ્ચેથી અપ્રકટ થયા, અહીંયા શ્રીમતી રાધારાણી પાસેથી અપ્રકટ થયા. અને રાધારાણી પણ કૃષ્ણને ગોતવા માંડે છે. વાસ્તવમાં શ્રીમતી રાધારાણી કૃષ્ણની પ્રિયા છે, કૃષ્ણની પ્રેમિકા છે. રાધારાણી બીજું કોઈ નહીં, ભગવાન શ્રી કૃષ્ણનો જ અંશ છે. અને આ બધી ગોપીઓ શ્રીમતી રાધારાણીનો અંશ છે. વ્રજરસનો આસ્વાદન કરવા માટે શ્રીમતી રાધા અને કૃષ્ણ આ ભૂતલ પર આવ્યા છે. અને એવા રાધા અને કૃષ્ણ વચ્ચે બહુ સુંદર પ્રેમ છે. અન્ય પુરાણોમાં બહુ સુંદર વર્ણન છે. યદ્યપિ રાધા અને કૃષ્ણ વચ્ચે કોઈ સંબંધ નથી, છતાંય કૃષ્ણ માટે રાધા જ સર્વસ્વ છે અને રાધા માટે કૃષ્ણ જ સર્વસ્વ છે. ગોલોકધામના નિત્ય પ્રેમી અને પ્રેમિકા વ્રજે વૃંદાવનમાં મળે છે અને વૃંદાવનમાં રહી અનેક લીલાની અનુભૂતિ કરે. અનેક લીલાનું વર્ણન શાસ્ત્રમાં પુરાણોમાં થયું છે. જ્યારે રાધારાણી અને તેમની બધી સખીઓ, રાધારાણી અને તેમની બધી સખીઓ દહીં વેચવા માટે બરસાનાથી મથુરા જાય, એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ એનો રસ્તો રોકી લે. રસ્તો રોકતા કે, જો તમારે આ રસ્તાએથી પસાર થવું હોય તો અમને કર આપવો પડશે. બધી ગોપીઓ કૃષ્ણને કહે, શું આ ગામ તમારા બાપાનું છે? આ અમારું ગામ છે, આ બરસાના છે, અમે કોઈને કર નહીં આપીએ. ત્યારે કૃષ્ણ કહે, કર તો તમારે આપવો જ પડશે. રાધારાણી સમેત ગોપીઓ ના પાડે, કૃષ્ણ કે આપવો જ પડશે. અને ગોપીઓ અને કૃષ્ણ વચ્ચે ઝઘડો થાય. બધા ગોપો, બધા સખાઓ બહાર નીકળે, ગોપીઓની બધી માટલીને ફોડી નાખે, તહેસ નહેસ કરી નાખે. આવી રીતે રાધારાણી સમેત બધી ગોપીઓ હૃદયથી તો પ્રસન્ન હોય પણ બહારથી ક્રોધ પ્રકટ કરે. કૃષ્ણને કહે કે, કૃષ્ણ, જો તમે આવું કરશો તો અમે કંસને કહી દઈશું. ત્યારે કૃષ્ણ ક્રોધ કરીને કહે, જાઓ, કેવું હોય તો કહી દો કંસને, હું કોઈ કંસથી ડરતો નથી. કરો કંસ નિર્વંશ, મિટ દઉં નામ નિશાની રે. તમે જોઈ લેજો, એક દિવસ આ કંસ સમેત એના બધા અનુચરોને હું મારી નાખીશ. કંસની દુહાઈ આપો છો. બહુ સુંદર બરસાનાની લીલા છે. કૃષ્ણ અને રાધા વચ્ચે અનેક લીલાઓ થાય. એમાં જે શ્રીમતી રાધા રાણીને મનાવવાની લીલા છે, અદ્ભુત લીલા. જ્યારે ભક્ત અને ભગવાન વચ્ચે પ્રેમની સીમા વધતી જાય, રૂપ ગોસ્વામી ભક્તિસામ પ્રસામૃત સિંધુમાં વર્ણન કરે કે જ્યારે ભક્ત અને ભગવાન વચ્ચે પ્રેમની સીમા વધતી જાય ત્યારે પ્રિયા પ્રિયતમ વચ્ચે રૂઠવાનું મનાવવાનું આ બંને વસ્તુ ચાલતી રહે. કહેવાય છે કે એકવાર શ્રીમતી રાધારાણી કૃષ્ણને મળવા માટે તૈયાર થાય, બહુ સુંદર વસ્ત્ર પહેરે, બહુ સુંદર અલંકાર પહેરે અને ઉત્સાહની સાથે કૃષ્ણને મળવા માટે બહુ સુંદર વસ્ત્ર પહેરીને આવે અને રાધા કૃષ્ણને પૂછે, કૃષ્ણ બતાવો હું કેવી લાગું છું. ત્યારે કૃષ્ણ કહે કે રાધે શું વાત કરો, તમારું મુખ ચંદ્રમા જેવું છે અને તમારા મુખ ઉપર જે ચાંદલો છે એ ચંદ્રમા જેવો લાગે છે. તમારા શરીરમાંથી ચંદ્રમાની ચાંદની સમાન શીતળતા નીકળી રહી છે. શું કહું રાધે, તમારા શરીરમાં 10-15 ચંદ્રમા સમાઈ ગયા હોય એવો અનુભવ થાય છે. આટલું સાંભળતા જ રાધા રાણીને થયું કે આ ચંદ્રમા અને ચાંદનીનું જ નામ લઈ રહ્યો છે, લાગે છે કૃષ્ણ ચંદ્રાવલી સાથે મળીને આવ્યા છે. આ ચંદ્રાવલી કૃષ્ણની બે પ્રકારની પ્રેમિકા, એક રાધારાણીનું ગ્રુપ, એક ચંદ્રાવલીનું ગ્રુપ. અને ચંદ્રાવલી રાધારાણી વચ્ચે ઈર્ષ્યા, આધ્યાત્મિક ઈર્ષ્યા. જોયું કે આ ચંદ્રમા ચાંદનીની વાત કરે છે, લાગે છે કૃષ્ણ ચંદ્રાવલી સાથે મળીને આવ્યો છે. આટલું સાંભળતા જ રાધારાણી ક્રોધિત થઈ જાય. કૃષ્ણ રાધાને બહુ મનાવે, બહુ મનાવે, રાધે મને ક્ષમા કરી દો, હું કોઈને મળી નથી આવ્યો. કૃષ્ણ મોર બનીને નાચે, રાધારાણીને હસાવવાના બહુ પ્રયાસ કરે, છતાંય રાધા માને નહીં. અંતે કૃષ્ણ લલિતા વિશાખાને કહે કે હવે તમે મનાવો. લલિતા અને વિશાખા મનાવવાનો પ્રયાસ કરે કે રાધે આ સંસારમાં રૂઠવું જોઈએ, સંસારના લોકોથી કૃષ્ણથી નહીં કાંઈ રૂઠાય. જે પોતાનું ગામ છોડીને અહીંયા આવે છે, અનંત કોટી બ્રહ્માંડનો નાથ યોગીઓના ધ્યાનમાં, ધ્યાનીઓના હૃદયમાં નથી આવતો, એવા કૃષ્ણ તને મનાવે છે છતાંય તું માનતી નથી. રાત વહી ગઈ, સવાર પડવા આવી, હવે આ ચંદ્રમાં અસ્ત થવાની તૈયારી છે, સૂર્યને ઉગવાની તૈયારી છે, છતાંય તારો આ માન સમાપ્ત ન થયો. રાધે તું માની, છતાંય રાધા માને. શ્રીમતી રાધારાણી ભગવાન શ્રી કૃષ્ણ સાથે આવી રીતે માન લીલા કરે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાધારાણીને એટલું જ કહે કે રાધે રાધે મેં અનેક અવતાર લીધા અને અનેક અવતાર લઈ મેં અનેકો અનેકો કાર્યો કર્યા. નરસિંહ અવતાર લઈ હિરણ્યકશિપુને ફાડી નાખ્યો, વામન અવતાર લઈ 2 કદમમાં બ્રહ્માંડને માપી લીધું, પરશુરામ અવતાર લઈ 21 વાર નક્ષત્રી કરી, રામ અવતાર લઈ રાવણ અને કુંભકર્ણનો વધ કર્યો. રાધે અનેક અનેક અવતાર લીધા અને અનેક અનેક અસુરોના વધ કર્યા, પણ આ અસુરોના વધ કરવામાં મને એટલો કષ્ટ નહોતો થયો જેટલો કષ્ટ તને મનાવવામાં થાય છે. તારા માનની સામે આ કૃષ્ણ હારી ગયો છે એમ કહી કૃષ્ણ બંને હાથ જોડી રાધારાણીના ચરણોમાં ઝૂકી જાય. આ છે રાધાની મહિમા. ભક્તો, રાધાને સમજવી શ્રીમતી રાધારાણીને સમજવા બહુ મુશ્કેલ છે. એવી શ્રીમતી રાધારાણી ને માન થતા ભગવાન શ્રી કૃષ્ણ પ્રકટ થયા. બધી ગોપીઓ કૃષ્ણને ગોતે, ગોતતા ગોતતા જોયું કે રાધારાણી પણ મૂર્છિત થઈને પડી છે. બધી ગોપીઓ રાધારાણીને કહે કે રાધે અમને લાગ્યું કે કૃષ્ણ તમારી સાથે હશે. રાધારાણી કહે કૃષ્ણ મારી સાથે હતા પણ મને પણ છોડીને વયા ગયા છે. ત્યારે બધી ગોપીઓ સાથે મળી, શ્રીમતી રાધારાણી, ચંદ્રાવલી બધી ગોપીઓ સાથે મળી કૃષ્ણને ગોતવા ગહેરા વનમાં જઈને પ્રયાસ કરે, છતાં કૃષ્ણ મળે નહીં. અંતે બધી ગોપીઓ નિર્ણય કરે કે જો આપણે ગહેરા વનમાં જતા રહીશું અને જતા જતા આપણે કૃષ્ણને ગોતતા રહીશું તો કૃષ્ણ ઓર ગહેરા વનમાં છુપાતા જશે, અને કૃષ્ણ જો ઓર ગહેરા વનમાં જશે તો એના પગમાં કાંટા વાગશે, પથ્થર વાગશે. એટલે હવે આપણે આ જંગલમાંથી બહાર નીકળી જવું જોઈએ. ત્યારે બધી ગોપીઓ એ જંગલમાંથી બહાર નીકળે, યમુનાના કિનારે આવે. બધી ગોપીઓ નિર્ણય કરે કે આપણે કૃષ્ણને પ્રકટ કરવાના છે, અને કૃષ્ણને પ્રકટ કરવા માટે શું કરવું. કૃષ્ણને પ્રકટ કરવા માટે એવો કયો ઉપાય છે? ભક્તો, કૃષ્ણને જો પ્રકટ કરવા હોય ને તો કૃષ્ણને પ્રકટ કરવા માટે એક જ ઉપાય છે, એ છે ગીત. તમે કીર્તન કરશો, ગીત ગાશો તો તરત ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં ઉપસ્થિત થઈ જશે. એકવાર નારદ મુનિ ભગવાનને પૂછે કે ભગવંત, પ્રભુ તમે ક્યાં રહો છો, તમારું રહેવાનું સ્થાન ક્યાં છે? ત્યારે ભગવાન વિષ્ણુ કે નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેશુ. હું વૈકુંઠમાં પણ નથી રહેતો, હું યોગીઓના હૃદયમાં પણ નથી રહેતો. કે છે, યત્ર ગાયંતિ મદભક્તા તત્ર તિષ્ઠામી નારદ. નારદ, જ્યાં મારા ભક્તો મારા નામ અને મારી લીલાનું કીર્તન કરે છે, ગાયન ગાય છે, ગીત ગાય છે, આવા ગીત ગાવાવાળા ભક્તોની સામે હું ઉપસ્થિત થઈ જાઉં છું. આટલો વિચાર કરી આ બધી ગોપીઓ એક સાથે ભગવાનને પ્રકટ કરવા માટે ગીત ગાય છે. અદ્ભુત ગીત જેને ભાગવતમાં ગોપી ગીત નામે રાખવામાં આવ્યું છે, બહુ સુંદર ગીત છે.
જયતિ તે દિકમ જન્મના વજ શ્રયત ઇન્દિરા
ભવા જલ હા
કૃષ્ણની પરમ પ્રિયા ગોપીઓ ભગવાનને પુકારી રહી છે કે હે કૃષ્ણ, કૃષ્ણ તમે અમને દર્શન આપો, તમે ક્યાં છો? વાસ્તવમાં ગોપીનો અર્થ થાય ગો શબ્દેન ઇન્દ્રિય, ગોનો અર્થ થાય ઇન્દ્રિયા અને પીનો અર્થ થાય પીવતી, જે પોતાના સમસ્ત ઇન્દ્રિયોથી ભગવાનને નિરંતર પીતી રહે એને ગોપી કહેવામાં આવે છે. ભગવાનની પરમ પ્રિયા જેનું જીવન જ કૃષ્ણ છે અને કૃષ્ણ વગર જેના પ્રાણ રહી નથી શકતા, જેમ માછલીનું જીવન પાણી હોય, તમે પાણીમાંથી માછલીને કાઢી નાખો, માછલીને પાણીમાંથી કાઢી તમે કોઈ પણ જગ્યાએ રાખો તો એ માછલીને સુખ ન થાય, એના પ્રાણ ત્યાગી દેશે, એમ ગોપીઓનું જીવન કૃષ્ણ છે અને કૃષ્ણ વગર ગોપીઓના પ્રાણ વ્યાકુળ થઈ જાય છે, જીવી નથી શકતી અને આંખમાં અશ્રુ છે, હૃદય ગદગદ છે, ગદગદ વાણીએ આ સમસ્ત ગોપીઓ ભગવાનને રોતા રોતા પ્રાર્થના કરે છે કે પ્રભુ, જ્યારથી તમારો જન્મ વૃંદાવનમાં થયો છે, તમારો જન્મ તે અધિકમ જયતિ વ્રજ વૃંદાવનમ, જ્યારથી તમારો જન્મ વૃંદાવનમાં થયો છે ત્યારથી વૃંદાવન પરમ સૌભાગ્યને પ્રાપ્ત થયું છે. પ્રભુ, જે દિવસથી તમે વૃંદાવનમાં આવ્યા છો એ દિવસથી ઇન્દિરા સાક્ષાત લક્ષ્મી વૃંદાવનમાં વાસ કરે છે. પ્રભુ, વૃંદાવનમાં આવવાથી બધા ભક્તોનું દુઃખ દૂર થઈ ગયું છે. તમે ભક્તોનું દુઃખ દૂર કરવા વાળા છો અને સુખ પ્રદાન કરવા વાળા છો. તમે બધાનું દુઃખ દૂર કર્યું, શું અમારું દુઃખ દૂર નહીં કરો? શું તમે અમને દર્શન નહીં આપો? અમારે તમારી પાસેથી કાંઈ નથી જોતું. અમે તમારી અશુલ્ક દાસિકા છીએ. સંસારના દાસો, સંસારના સેવકો માલિકની સેવા કરીને એની પાસેથી મહેનતાણું લે, પણ પ્રભુ અમે અશુલ્ક દાસિકા, તમારી પાસેથી કાંઈ નથી જોતું, માત્ર તમે અમને દર્શન આપો. કૃષ્ણ દર્શન લાલસા. ગોપીઓના હૃદયમાં એકમાત્ર ઈચ્છા છે કે હે કૃષ્ણ, તમે મને દર્શન આપો. ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ તમે ગોકુળના લોકોને કાળીય નાગના ઝેરથી રક્ષણ કર્યું, કાળિયાના વિષથી તમે બધાને બચાવ્યા, એકથી એક અસુરોથી બચાવ્યા, ઇન્દ્રથી ઇન્દ્રની વર્ષાથી તમે બધાને બચાવ્યા છે. આ સંસારનું તમે રક્ષણ કરો, શું તમે આ તમારી દાસીઓનું રક્ષણ નહીં કરો? તમે જગતનું રક્ષણ કરો, ગોકુળ અને વૃંદાવનમાં રહેવાવાળા ભક્તોનું રક્ષણ કરો છો, કૃપા કરી તમે અમારું પણ રક્ષણ કરો, તમે અમને દર્શન આપો. ગોપીના હૃદયમાં ભાવ છે કે કૃષ્ણ અમે આટલી દુઃખી છીએ, આટલો પ્રેમ કરીએ છીએ, ઘર બાર બધું છોડી તમારી શરણમાં આવી ગઈ છીએ, છતાં પણ તમે અમને દર્શન નથી આપતા. નિશ્ચિત વાત થઈ ગઈ છે કે તમે યશોદાના પુત્ર નથી. ન ખલુ ગોપિકા નંદનો ભવાન, તમે યશોદાના પુત્ર નથી. કારણ કે જો તમે યશોદાના પુત્ર હોત ને તો તમારા હૃદયમાં દયા આવી ગઈ હોત. તમારા હૃદયમાં દયા નથી, નિશ્ચિત તમે યશોદાના પુત્ર નથી. અખિલ દેહી નામ અંત આત્મદિક, તમે તો બધાના દેહમાં રહેવા વાળા પરમાત્મા છો. સંસારમાં જોયું છે ને, આ જીવ આ આત્મા પરમાત્માનો અંશ છે, અને આ જીવ ગમે એટલો દુઃખી થતો હોય, હેરાન થતો હોય, છતાં પરમાત્મા મૌન બેઠા હોય. એવી જ રીતે હે કૃષ્ણ, તમે યશોદાના અને નંદના પુત્ર નથી, તમે પરમાત્માની જેમ અમારી સામે જોતા પણ નથી. હે પ્રિય, જે લોકો તમને પ્રણામ કરે, તમે પ્રણામ કરવા વાળાના બધા પાપોને હરી લો છો. પ્રણત દેહી નામ પાપ કરશનમ, સત્ય વાત છે. ભગવાન શ્રી કૃષ્ણને જે પ્રણામ કરે એના બધા પાપો નષ્ટ થઈ જાય. એટલું જ નહીં, હે કૃષ્ણ ત્રિણચરાનુગમ શ્રીનિકેતનમ, તમારા ચરણ એટલા નમ્ર છે કે ગાય અને વાછડાની પાછળ પાછળ ચાલે છે. જે શ્રીજીના અલંકાર સ્વરૂપ છે, જે ચરણ તમે ફણી ફણાર્પિતમ, અનેક ફેણવાળા કાળીય નાગ ઉપર જે તમને તમારા ચરણને અર્પણ કર્યા છે, અમારી તમારા ચરણોમાં એક જ પ્રાર્થના છે કે જે ચરણ ગાયોની પાછળ ભાગે છે, જે ચરણ બધા પાપોને હરવાવાળા છે, જે ચરણ તમે કાળિયા નાગના ફેણ ઉપર રાખ્યા, એ ચરણ તમે અમારા વક્ષસ્થળ ઉપર રાખો. તમારા ચરણ અમારા વક્ષસ્થળ પર પ્રદાન કરો. વાસ્તવમાં આ ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરી રહી છે, ભગવાન પાસે કંઈક માંગી રહી છે, પોતાની માટે નથી માંગતી. તત્ સુખ સુખિત્વની ભાવના છે, કૃષ્ણને સુખી કરવાની ભાવના છે, શુદ્ધ પ્રેમ છે. ગોપીઓ મનમાં વિચાર કરે કે કૃષ્ણના ચરણમાં કાંટા કાંકરા પથ્થર વાગ્યા છે, માટે કૃષ્ણને પ્રાર્થના કરીને કહે કે પ્રભુ કૃષ્ણ તમારા ચરણ અમારા વક્ષસ્થળ પર રાખો, નહીં તો કૃષ્ણ તમારી સિવાય અમે જીવી નહીં શકીએ. ત્યારે માનો કૃષ્ણ પ્રગટ થઈને ગોપીઓને કહે કે ગોપીઓ હું તો તમારા પ્રાણ સ્વરૂપ છું, અને હું જ્યારે અપ્રગટ થઈ ગયો ત્યારે તો તમારા પ્રાણ નીકળી જવા જોઈએ, તમારે મરી જવું જોઈએ. તમે હજી પણ કેમ જીવતી છો? તમારા જીવવાનું રહસ્ય શું છે? ત્યારે ગોપીઓ કહે છે કે કૃષ્ણ, તમારા વિરહમાં અમારા પ્રાણ નીકળી જાત, પણ તમારી કથાએ અમને જીવાડી નાખી છે. તમારા વિરહમાં અમે મરી ગઈ હોત, પણ તમારી કથાને કારણે આજ અમે જીવિત છીએ. જો કૃષ્ણ તમારી કથા અમે ન સાંભળી હોત તો ક્યારની અમે મરી ગઈ હોત. તવ કથામૃતમ, તમારી કથા અમૃત સમાન છે. અમૃત સમાન તમારી કથા. તપ્ત જીવનમ, આ તપાયેલા જીવનને, આ દુઃખી જીવનને શાંત કરવા વાળી છે. જે કથા કવિ વિરીડિતમ, મોટા મોટા વેદવ્યાસ સુખદેવ ગોસ્વામી સુદ ગોસ્વામી દ્વારા ગાયેલી છે. કલ્મ શાપહમ, જે તમારી કથા બધા પાપોથી મુક્ત કરવા વાળી છે. અને એટલું જ નહીં, તમારી કથા સાંભળવાથી જીવનમાં મંગલ પ્રાપ્ત થાય. શ્રવણ મંગલમ, અને મંગલની સાથે સાથે જીવનમાં સુખ શાંતિ સૌભાગ્ય ધનની પ્રાપ્તિ થાય. શ્રીમદાતિકમ. અને એટલું જ નહીં, હે કૃષ્ણ, તમારી કથા આ ભૂમિ ઉપર ભૂવિ ગૃહંતી તે ભૂરીદાર જના, આ ભૂમિ ઉપર તમારી કથા સૌથી મોટું દાન છે. હે કૃષ્ણ, તમારી ઉપસ્થિતિમાં તમારી કથા જ અમને જીવન આપી રહી છે. આવી રીતે ગોપીઓ એક સાથે બહુ સુંદર ભગવાનને ગોપી ગીત દ્વારા પુકારે છે, બોલાવે છે. પણ જ્યારે આ ગોપી ગીતના અંતમાં કહેવાય છે કે ગોપીઓથી રહેવાનું નહીં, ધીરજ રહી નહીં, અને ગોપીઓના હૃદય પીગળી ગયા, અને એક સાથે આ 33 કરોડ ગોપીઓ રડવા માંડે, અને ગોપીઓના રડતાની સાથે જ ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થાય. બોલે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. જો ભક્તો, જ્યારે ગોપીઓ રડી છે, ગોપીઓના આંખમાંથી અશ્રુ નીકળ્યા છે, ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રનો બહુ મોટો સિદ્ધાંત છે. ભગવાનની પ્રાપ્તિ કરવી એ કોઈ સાધારણ વાત નથી. કૃષ્ણ સહેલાઈથી નથી મળતા. જ્યારે હૃદય દ્રવિત થાય, આંખમાંથી અશ્રુ નીકળે, હૃદય ગદગદ થઈ, જ્યારે તમે રડવા માંડો, કૃષ્ણની તડપ ઉત્પન્ન થાય, ત્યારે કૃષ્ણ પ્રાપ્ત થાય. તડપ વગર કૃષ્ણ ક્યારેય નહીં મળે. એકવાર એક શિષ્ય પોતાના ગુરુને કહે કે ગુરુજી, ભક્તિમાં આવ્યો, 5 વર્ષ થઈ ગયા, છતાંય કૃષ્ણ કેમ નથી મળતા? ગુરુજીએ કીધું કે કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે ઉત્કંઠા જોઈએ, તડપ જોઈએ. તો શિષ્ય કે મારામાં તો ઉત્કંઠા છે, મારા હૃદયમાં તડપ છે. ત્યારે ગુરુજી કહે, સમય આવવા પર હું તને આનો જવાબ આપીશ. એક સમયની વાત, ગુરુ અને શિષ્ય બંને નદીમાં સ્નાન કરવા જાય. નદીમાં સ્નાન કરતા કરતા ગુરુ શિષ્યનું માથું પકડી એ નદીમાં એને ડૂબાડે. શિષ્ય તડપવા માંડે, છોડો છોડો છોડો. જ્યારે બહુ તડપે બહુ તડપે, ત્યારે અંતે ગુરુએ શિષ્યને બારો કાઢે. ત્યારે ગુરુ કહે કે આ પાણીમાંથી બહાર નીકળવામાં કેટલી તડપણ થતી હતી. જ્યારે મેં તને પાણીમાં ડૂબાડ્યો તો પાણીમાંથી બહાર નીકળવાની કેટલી તડપ હતી. આટલી તડપ જ્યારે કૃષ્ણના દર્શન કરવાની થશે, ત્યારે કૃષ્ણ તારી સામે ઉપસ્થિત થશે. કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટે તડપ હોય છે. ભક્તો, આ તડપ ગોપીઓમાં છે, આ ઉત્કંઠા ગોપીઓમાં. અને જો આજથી 528 વર્ષ પહેલા આજ ગોપીઓનો ભાવ લઈ, રાધારાણીનો ભાવ લઈ, ચૈતન્ય મહાપ્રભુ રૂપે ભગવાન અવતરિત થયા છે, એના જગન્નાથપુરીની લીલામાં ચૈતન્ય મહાપ્રભુની ગંભીર લીલાનું વર્ણન. ગોપીઓના ભાવમાં ચૈતન્ય મહાપ્રભુ વિચાર કરે કે જીવનનો આટલો સમય વીતી ગયો છતાંય ભગવાન કેમ નથી મળતા, કેમ નથી મળતા, કહાં જાઉં, કહાં પાઉં બ્રજેન્દ્ર નંદન, આ બ્રજેન્દ્ર નંદન શ્યામ સુંદર મને ક્યાં મળશે, જીવનનો આટલો સમય વીતી ગયો ભગવાન મળ્યા નહીં. આવું વિચાર કરતા પોતાના માથાને દિવાલ આરે ભટકાડવા માંડે, લોહી લુહાણ શરીર થઈ જાય, હૃદયમાં એક જ ઉત્કંઠા, કૃષ્ણ કેમ નથી મળતા, રોવા માંડે, અષ્ટ સાત્વિક વિકાર આવવા માંડે, આંખમાંથી અજસ અવિરસ અશ્રુધારા નીકળવા માંડે. કે છે જ્યારે આ સંસારનો વ્યક્તિ રડે ને ત્યારે એના આંસુ નીચે પડે, પણ ચૈતન્ય મહાપ્રભુ જ્યારે કૃષ્ણના વિરહમાં રોતા તો એના આંખ એની આંખના આંસુ જેમ પિચકારી મારવાથી આંસુ દૂર વયા જાય એમ એટલા ઉત્કંઠાથી આંસુ બહાર નીકળતા. કૃષ્ણ નથી મળતા, આટલું કહી મહાપ્રભુ રડવા માંડતા. ભગવાનને પ્રાપ્ત કરવાની ઉત્કંઠા હોય છે, લાલસા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું આચરણ કરીને શીખવાડી રહ્યા છે. ચૈતન્ય મહાપ્રભુનો અવતાર ભક્ત રૂપે થયો, શા માટે? આપની આચરિત પ્રભુ જીવે રસી ખાય. સ્વયં ભક્તિ કરીને સંસારના લોકોને શીખવાડ્યું કે ભક્તિ કેમ કરવી જોઈએ, ભક્તિમાં કેવો ભાવ હોવો જોઈએ. ભગવાન આચરણ કરીને શીખવાડે છે કે જ્યાં સુધી કૃષ્ણ માટે રડશો નહીં, જ્યાં સુધી કૃષ્ણના વિરહમાં આંસુ ન નીકળે ત્યાં સુધી કૃષ્ણ મળવાના નથી. કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે હૃદયમાં છલછલાતો પ્રેમ હોવો જોઈએ, ઉત્કંઠા હોવી જોઈએ. ગોપીઓના હૃદયમાં લાલસા છે, હે કૃષ્ણ તમે મારી સામે આવો, અમને દર્શન આપો. અને આટલું કહેતા સમસ્ત ગોપીઓ ગોપી ગીત ગાતા ગાતા જ્યારે રડવા માંડી, આંખમાંથી જ્યારે આંસુ નીકળ્યા, કહેવાય છે કે એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની સામે પ્રગટ થયા. કૃષ્ણ પ્રગટ થઈ બધી ગોપીઓને દર્શન દીધા. બધી ગોપીઓ પોતાની ચૂંદડીને લઈ પાથરવા માંડી. પાથરતા પાથરતા એક બહુ મોટું આસન બની ગયું. કૃષ્ણને આસન ઉપર બેસાડે છે. ભગવાન શ્રી કૃષ્ણ બધી ગોપીઓને દર્શન આપે, બહુ સુંદર વાર્તાલાપ થાય. અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે મહારાસને લીલા કરે. પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીને પ્રશ્ન પૂછે કે હે સુખદેવ ગોસ્વામી, વાસ્તવમાં પરીક્ષિત મહારાજ પોતાની માટે નહીં, જગતના મૂર્ખ લોકો માટે પ્રશ્ન પૂછે છે કે હે સુખદેવ ગોસ્વામી, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ધર્મની સ્થાપના કરવા માટે થયો. જે કૃષ્ણ ધર્મની સ્થાપના કરવા માટે આવ્યા છે એ કૃષ્ણ હજારો ગોપીઓ સાથે રાસ રમે, હજારો ગોપીઓ સાથે લીલા કરે, 16108 વિવાહ કરે, આ ધર્મની સ્થાપના કરવા આવ્યા છે, છતાંય અધર્મ જેવું કામ કેમ કરે છે? સુખદેવ પરીક્ષિત મહારાજનો પ્રશ્ન છે. ત્યારે સુખદેવ ગોસ્વામી બહુ સુંદર ઉત્તર આપે. પરીક્ષિત, વાસ્તવમાં આ જેટલી પણ ગોપીઓ છે, જેટલી પણ ભગવાનની મહિષી પટરાણીઓ છે, આ બધા ભગવાનના અંશ છે, ભગવાનની શક્તિ છે. જેમ એક બાળક પોતાની જ પોતાના પડછાયા સાથે રમતો હોય, ક્યારેક બાળકને આપણે જોઈએ પોતાના પડછાયા સાથે રમતો હોય, જેમ એક બાળક પોતાના પડછાયા સાથે રમતો હોય એમ જ કૃષ્ણ આ પોતાના પડછાયા રાધારાણી અને ગોપીઓ સાથે લીલા કરે છે. એટલે કૃષ્ણ પ્રત્યે આ લીલા વિશે કોઈ પણ પ્રકારનો દોષારોપણ ન કરતા, કોઈ પણ પ્રકારનો અપરાધ મનમાં ન લાવવો જોઈએ. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણની ગોપીઓ સાથે મહારાસની લીલા થાય. ત્યારબાદ યુગલ ગીતનું વર્ણન કરે. અને 28મા અધ્યાયમાં કંસના મોકલવાથી કંસના મંત્રી અક્રૂરજી આમ તો અક્રૂરજી ભગવાન કૃષ્ણના મહાન ભક્ત છે. કંસે અક્રૂરજીને મોકલ્યા છે કે જાઓ, અત્યાર સુધી આપણે ઘણા ઘણા અસુરોને વૃંદાવનમાં ગોકુળમાં મોકલ્યા, છતાંય કોઈ કૃષ્ણને ન મારી શક્યું. એનું કારણ એક જ, કારણ કે પોતાના સ્થાને બધા બળવાન હોય. એક કામ કરો, કૃષ્ણને મથુરામાં લઈ આવો અને આપણે મથુરામાં બોલાવીને એને મારી નાખશું. કૃષ્ણને લાવવા માટે કંસ પોતાનો સોનાનો રથ આપે, અક્રૂરજીને મોકલે છે અને અક્રૂરજી કહેવાય છે કે એકાદશીના દિવસે પોતાના ઘરેથી આજના જ દિવસે નીકળ્યા છે. અક્રૂરજી રથ ઉપર સવાર થઈ વૃંદાવનમાં જઈ રહ્યા છે, પણ વૃંદાવનમાં જતા જતા રસ્તામાં જઈ મનોરથ કરે છે. એના મનમાં જે વિચાર આવે છે, વિચાર અદ્ભુત છે. બહુ સુંદર અક્રૂરજી વિચાર કરે કે મને કૃષ્ણના દર્શન થશે, કૃષ્ણ મને દર્શન આપશે, કૃષ્ણ મને કાકા કહી મને આલિંગન આપશે. પણ ફરીથી અક્રૂરજીના મનમાં વિચાર આવે કે એ કૃષ્ણ ક્યાંથી મને દર્શન આપે? આખું જીવન જેને કંસની ગુલામી કરી છે, આખું જીવન જેને આસુરની ગુલામી કરી છે, એવા ક્રૂર કંસના મંત્રીને કૃષ્ણ ક્યાંથી દર્શન આપે? અક્રૂરજી મનમાં મનોરથ કરે, જો કૃષ્ણ મને દર્શન આપશે તો સૌથી પહેલા હું એને ભેટીશ, હું એને તેડી લઈશ. બહુ સુંદર મનોરથ કરે અને મનોરથ કરતા કરતા અક્રૂરજી વૃંદાવનમાં પહોંચે છે. વૃંદાવનમાં વૃંદાવનની સીમાએ પહોંચે, સીમા પર પહોંચતાની સાથે જ અક્રૂરજી રથ ઉપરથી કૂદીને નીચે પડે, દંડવટ પ્રણામ કરે કે આ ભૂમિ પર કૃષ્ણ ચાલ્યા છે, આ પવિત્ર ભૂમિ છે. કૃષ્ણના ચરણને જોઈ અક્રૂરજી એને પ્રણામ કરે, વૃંદાવનની રજ પોતાના મસ્તક ઉપર લગાડે અને અક્રૂરજી ત્યારબાદ નંદ બાબાના ઘરે પધારે છે. જ્યારે અક્રૂરજી નંદ બાબાને પ્રાર્થના કરે કે હે નંદ બાબા, હું તમારા બંને બાળકોને કૃષ્ણને બલરામને લેવા આવ્યો છું,